प्रवचन नंबर 547 तारीख 18/6/94 74 मिनी तुझे भाई श्री नी 85 जन्म जयंती।
જીનેન્દ્ર ભક્તિ છે અને રાત્રે 8-9 તત્વચર્ચા છે. આ બંને કાર્યક્રમ અહીંયા હોલમાં જ રહેશે અને પૂજ્ય ભાઈજી એ વખતે ઉપસ્થિત રહેશે. વાચામથી જે મુખ્ય મહેમાનો આવ્યા છે એમણે કાંતિભાઈને ત્યાં 33 કરણ પર આ સમ્રાટ હોટેલની સામે ત્યાં જમવા માટે જવાનું છે.
કુમાર વિલા
મકાનનું નામ છે કુમાર વિલા. આજની જે પ્રભાવના છે વિનયકાંત હિરતન લાખાણી વસ્તે બકુલભાઈ તરફથી તથા શાંતિભાઈ જગરી દ્વારા આપવામાં આવી છે. તિલક
પ્રત્યેક જીવો પોતાના વાસ્તવિક સ્વરૂપે બોલીને પરભાવ અને પરમેવને અનંતકાળથી પોતાના અજ્ઞાનથી પોતે સ્વયં વિશેષ અપેક્ષા એ દુઃખી થઈ ગયો છે. જયારે વિશેષ અપેક્ષા એ દુઃખી થઈ ગયો છે ત્યારે સામાન્ય અપેક્ષાએ તેનો આત્મા સુખમય રહ્યો છે. ફરીથી એક આત્મા સંસારી પોતાના મૂળ સ્વભાવને જ્ઞાતા જાતા પ્રભાવને ભૂલીને નાયક ભાવને ભૂલીને પરદ્રવ્ય અને પરભાવમાં કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ રાખીને અનંતકાળથી વિશેષ અપેક્ષાએ પોતાના અજ્ઞાનથી વિશેષ ભાવે દુઃખને ભોગી ગયો છે. ભોગવે છે એ આત્મા ભોગતા, પણ એ ભોગતા પણ માત્ર પરિમિત વિશેષમાં રહેલો છે. એ જ સમયે પર્યાયમાં નતામાં હાલતમાં પરિણામમાં અજ્ઞાનજન્ય દુઃખ છે. એ અજ્ઞાનજન્ય દુઃખ પણ એના એક સમયના પરિણામના અસ્તિત્વમાં એક સમય પૂરતું છે. જે સમયે વિશેષમાં એટલે પર્યાયમાં દુઃખ છે, અનંત દુઃખ છે, દુઃખ નથી એમ નહીં, પણ ત્યાં દુઃખ હોવા છતાં પણ એ જ સમયે એ જ જીવને એનો સામાન્ય સ્વભાવ સુખમય રહી ગયો છે. એટલે બીજા સમયે સુખમય આત્માનો લક્ષ કરતા પર્યાયના દુઃખનો નાશ થઈ અને પર્યાયમાં સામાન્ય જેવું સુખ છે એવું વિશેષમાં પ્રગટ થઈ ગયું. વિશેષમાં દુઃખ છે પણ એ વિભાવ છે, ટળી જાય છે. પણ ખૂબી તો એ છે કે સ્વરૂપ જ છે આત્માનું. એક આત્માના બે પડખા છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું એટલે અનંત ગુણથી વિરાજમાન હવે એક સામાન્ય ટંકોત્કીર્ણ નાયક સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ, અને એને ભૂલીને વિશેષમાં એટલે એની અવસ્થામાં દુઃખ છે. એ દુઃખ ત્રિકાળ સ્વભાવથી પણ નથી અને કર્મના ઉદયથી પણ નથી. આ સાપેક્ષથી એને જોયું છે પણ પર્યાયને નિરપેક્ષથી જોયું નથી. સૂક્ષ્મ વાતો છે, આત્મા સૂક્ષ્મ છે, જેમ વેપાર રોજગારમાં બુદ્ધિ લગાવે છે તો ત્યાં એને થાક લાગતો નથી અને અહીંયા મને જાણતું નથી સમજાતું નથી અને એમ કરીને ભાગી જાય. ભાગવા જેવું નથી. હવે તારા સ્વરૂપની વાત સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખે આવેલી વાત છે કે અજ્ઞાની જીવ પણ નરકનો જીવ નારકીમાં છે તે સમયે અને નિગોદમાં જે સમયે જીવ છે તે સમયે તે અનંત દુઃખ ભોગવે છે. એ વાત હકીકત સાચી છે. અને આત્મા નહીં ભોગવતો હોવા છતાં ઉત્તરથી આત્મા ભોગવે છે પણ કહેવામાં આવે છે. પણ એ સમયે એ દુઃખથી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન છે. સુખમયને જ્ઞાનમય આત્મા એવો ને એવો ટંકુર કરી રહ્યો છે. એમાં કાંઈ ચિંતિત માત્ર વિનાશિત અવસ્થા એની થઈ નથી. સ્વભાવ એવો ને એવો રહે છે. વિશેષમાં દુઃખ છે તે સમયે સામાન્ય આત્મા જ્ઞાનમય સુખમય રહ્યો છે. અનાદિ અનંત ઓલો અનાદિ શાંત છે અને ઓલો અનાદિ અનંત છે. અનાદિથી ભલે અજ્ઞાન જન્ય દુઃખને ભોગવે છે તો અનાદિથી શાંત થઈ જાય છે. કેમ કે વિભાવ ટળી જાય છે. વિભાવ અનાદિ અનંત ન હોય. અને સ્વીકારજી સ્વભાવ બીજું પડખું છે સામાન્ય પડખું જેમાં જ્ઞાન રસન આનંદ આદિ અનંત અનંત સતી વિરાજમાન છે. ભગવાન એ તો જ્ઞાનમયને સુખ હોઈ રહ્યો છે. એ દુઃખ એને સ્પર્શતું નથી. આશ્રમનો દુઃખ જીવને સ્પર્શતો નથી તો જીવ ભોગવે એ વાત ક્યાં રહી? તો જીવ ભોગવે છે એમ વાત તો આવે છે કે એ પર્યાય વિશેષ અપેક્ષા એને વ્યવહાર જીવને જીવ કહીને ભોગવે છે એમ કહ્યું છે. પણ જે શુદ્ધનીનો વિષય ભૂત શુદ્ધ આત્મા જે ઉપાધિ તત્વ છે જે પરમાત્મા તત્વ અંદર બિરાજમાન છે એ પરમાત્માને દુઃખ ભોગવ્યું નથી. દુઃખને ભોગવવું એના સ્વભાવમાં નથી. રાગની ઉત્પત્તિ કરવી એના સ્વભાવમાં નથી. એવો ટીકાળ સ્વભાવ પરમાત્મા હું પરમાત્મા છું એ નિર્ણય કરો. હું પરમાત્મા છું એમ નક્કી કરો અને હું પરમાત્મા છું એમાં એનો અનુભવ કરો. પરમાત્મા છે જેને છે એ પરમાત્મા પામર ભાવમાં આવતો નથી. એ વિપરીત રાગને મોહમાં આવતો નથી. પરમાત્મા હો અને એ પરમાત્મા સર્વનિદ્રાને મોક્ષમાં પણ આવતો નથી. એવો પરમાત્મા અંદર પરિણામથી ભિન્ન બંધમોક્ષ ના રહી બંધમોક્ષના પરિણામથી ભિન્ન આત્મા છે. પણ એ નિશાળે ચડતો નથી. જ્ઞાનીના યોગમાં આવતો નથી. એને સાંભળવાના કોઈ પણ નથી. એની પાસે શું થાય? જો જ્ઞાનીનો યોગ થાય તો આ બે પડકારની વાત જાણી અને પેલું જે અજ્ઞાનમય રાજદેશ છે એ પડકારનું રથ છોડી એમાં આત્મબુદ્ધિ છોડીને મારા 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 પરિણામ છે એ બુદ્ધિ છોડીને હું તો અપરિણામી નિષ્કિર પરમાત્મા છું. જ્ઞાનમય જ્ઞાનમય વર્તમાનમાં છું. પર્યાયમાં મિથ્યા તો છે ત્યારે દ્રવ્યમાં મિથ્યા તો આવતો નથી. મિથ્યાદર્શ ને મિથ્યા જ્ઞાન ચારિત્ર એવા પરિણામના ધર્મો છે. તો એ પરિણામના ધર્મો છે એ આત્માના ધર્મો નથી. આત્મામાં એ ધર્મ પ્રવેશી શકતો નથી અને પરિણામના ધર્મમાં સ્વભાવ પ્રવેશી શકતો નથી. બે તત્વ અલગ અલગ છે. પ્રત્યેક વખતે સમય વખતે એકમાં બીજાની નાસ્તી છે. સામાન્યમાં વિશેષ નથી ને વિશેષમાં સામાન્ય નથી. એવો વસ્તુનો સ્વરૂપ જ છે. તો જયારે એ પરિણામમાં દુઃખ છે તો હવે આ દુઃખ કેમ ટળે એવી પણ એને ભાવના જાગે છે કે આ દુઃખી દુઃખી થાવ એવું જ છે મારો સ્વભાવ. આ દુઃખમાં રખડતા રખડતા રખતા આવ્યો આ દુઃખ છૂટે એવો કોઈ રસ્તો નહીં હોય. ત્યારે એને જ્ઞાનીનો યોગ થાય છે. અને એક જ પડખું એના ખ્યાલમાં હતું પરિણામને જ ગુંડ જેવો આત્મા માનતો હતો. પર્યાય દ્રષ્ટિ પર્યાય જેટલો જ હું છે માનતો હતો બીજા પડખાનું એટલે બાર ને જ્ઞાન મળશે. બીજા પડખાની વાત જયારે અનુભવી જ્ઞાની કોઈ પાકે છે ત્યારે બીજા પડખાની વાત કરીને બીજા પડખાનું લક્ષ કરાવી અને દુઃખની એની નિવૃત્તિ થઈ જાય છે. એટલે પરિણામ જે પ્રગટ થાય છે સમયે સમયે રાજદેશના જ્ઞાન દશામાં થાય છે. અજ્ઞાન ક્યારની છે કે અનાદિની છે, પણ અનાદિ અનંત નથી. દશા એક સમયનું એનું આયુષ છે, એક સમયની પર્યાયનું આયુષ ક્ષણિક નાશમાં છે પર્યાય. અને ભગવાન આત્મા પરમાત્મા એનાથી બિન બિરાજમાન એનું આયુષ્ય તું અનાદિ અનંત છે ને. કેવળ પરમાત્મા અંદર બિરાજમાન છે, વર્તમાન બધા જીવની પાસે અત્યારે મોજૂદ છે. તો હવે જે પરિણામ પ્રગટ થાય છે રાગદ્વેષમોહના, અજ્ઞાન પ્રગટ થાય છે, અજ્ઞાનજન્ય રાગદ્વેષમોહ. અજ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી માટે અજ્ઞાન નહીં, આત્માને ભૂલી જવું એનું નામ અજ્ઞાન છે. પોતાના સ્વરૂપને ચૂકી જવું કે હું પરમાત્મા છું એને બદલે માનવા મળ્યો, હું પામર છું, હું તીર્થી છું, હું ગુરુ છું, મને કર્મનો બંધ થયો છે, કર્મનો ઉદય આકાર આવે છે, એમાં હું જોડાઉં છું. ભાઈ તું નથી જોડાતો, તું જુદો છો, એ જોડાઈ આત્મા નહીં. કર્મના ઉદયમાં આત્મા અત્યાર સુધી જોડાયો નથી. જોડાય છે એની અજ્ઞાન જન્ય વિભાવ પરિણતિ એમાં જોડાય છે, અને પરિણતિમાં રાગદ્વેષ થાય છે, અને એના ફળમાં પરિણામ ભોગવે છે દુઃખને. એને ઉપચારથી કહેવાય કે જીવ ભોગવે છે. હું કહ્યું નહીં ભોગવે છે પરિણામ, અને ઉપચાર આવ્યો પરમાત્મા ઉપર છે. આત્મા ભોગવે છે, અંદર બેઠો પરમાત્મા ના પડે છે કે આ બધા વ્યવહારના કથનને તમે મારા ઉપર આરોપ આપો છો. ખોટો હું તો સાવકાર છું, હું ચોરી કરતી કરી નથી કરું છું, મને કેમ આક્ષેપ આપું છો? ક્યારે કોઈ જ્ઞાની આવે બોલે આ એ તો ઉપચારના ભાઈ કથન છે, સંયોગનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે, બે દઈ છે. હવે જે નયનની ખબર નહીં, નિર્ગતનું મૂળનું પર્યાયની ખબર નહીં. હવે જે પર્યાયમાં અજ્ઞાનજન્ય રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે પરિણામમાં, એ પરિણામનો કરતા કોણ છે એને ખબર નથી, અને હું કોણ છું એની પણ એને ખબર નથી. ભાન નથી, પરિણામનો કરતા કોણ છે એની પણ એને ખબર નથી, અને પરિણામ કે બિન ભગવાન હું કોણ છું એને પણ એને ખબર નથી. ત્યારે એ સોમગઢના સંતે વાત કરી કે એ પરિણામનો કરતા કથનચિત જ્ઞાન ભાવે જીવ છે અને કથનચિત બુદ્ધલ છે, બે સાપેક્ષથી એક પરિણામને બતાવ્યા. હરીને જે રાગ થાય છે એ અજ્ઞાન દશામાં પોતાની ભૂલથી જીવ એને કરે છે પરિણામ પરિણામને, અને જોડે પરમાત્મા ઉભો છે તો પરમાત્મા કરે છે ઉપચાર આવે છે. ઘડો થાય છે માટીથી, પણ કુંભારની ઉપરથી ટેકીને કુંભારે ઘડો કર્યો એ ઉપચાર કરવામાં એ અકર્તા ઉપર કરતાપણાનો કેવો ઉપચાર આવે છે. વાસ્તવિક નથી આત્મા રાગને કદી કરતો નથી, આજ સુધી રાગને કર્યો નથી, થોડા બહુ છે ત્યાં સુધી પણ રાગને કરશે નહીં. આત્મામાં રાગનું કરવું સ્વભાવમાં છે નહીં. ગુરુદેવ ફરમાવે છે કે એવો કોઈ ગુણ નથી કે રાગની રચના કરે. એમ કહેતા ગુરુદેવ કહ્યું કે એ તો કર્મગ્રત છે, નિમિત્ત દેખીને એનો કરતા એ છે, એમ સાપેક્ષથી કર્મ કરે છે એમ સાપેક્ષથી રાગની સ્થિતિ કરી, એમ સાપેક્ષથી આ બાજુ આવે તો સિદ્ધિ કરે કે સ્વભાવને ભૂલે ને અજ્ઞાની છે તો અજ્ઞાની રાગને કરે એ બે કથન સાપેક્ષ છે. બે માં પર્યાય ને બીજો કરે છે મહી એ રાગની પર્યાય ને કામ કર્મ કરે અને કામ જીવ કરે. કથનથી જીવ કરે અને કથનથી કર્મ કરે. બે કથન સાપેક્ષના છે. જેટલા સાપેક્ષના કથન તેટલા વ્યવહારના છે અને જેટલા કથન નિરપેક્ષના આવે છે તે નિશ્ચયના કથન સત્યાર છે. સાપેક્ષના કથન સત્યાર સભુતા છે. ત્યારે ગુરુદેવે એમાંથી કહ્યું કે ખરેખર જીવ પણ કરતો નથી અને કર્મથી પણ રાગ થતા નથી. ત્યારે એ પરિણામ તો છે, કાર્ય તો છે, તો પેલો કરતા તો હોવો જોઈએ. નથી આત્મા કરતા અને નથી કર્મ કરતા તો એ પરિણામ કરતા કોણ છે એ બતાવો શિષ્ય પૂછે. કૃપા કરીને મને બતાવો. જ્યાં સુધી મને કરતા નહીં બતાવો ત્યાં સુધી હું પ્રસંગીતના વ્યવહાર મારીને પ્રસંગી જીવ કરે છે અને પ્રસંગી તેને ઉદગલનું કાર્ય છે એમ બે માંથી એકના પક્ષમાં ડરી જાય. માટે ખરેખર એનો કરતા કોણ છે એ બતાવો તો મને લાભ થશે. તો હે ભવ્યાત્મા, તારી જિજ્ઞાસા જોઈને અને પર્યાય સ્વભાવની વાત કરું છું કે આત્માની હયાતી હોવા છતાં આત્મા રાગને કરતો નથી અને કર્મના ઉદયની હયાતીમાં કર્મ રાગને કરતો નથી. કેમ કે બે દિવસ ભીન છે આ પર્યાયને બીજો ન કરે અને સ્વભાવ કરવાનો નથી માટે આત્મા પણ કરતો નથી. ક્યારેક કરતા કોણ છે પ્રશ્ન આવ્યો ને કે રાગ ઉત્પન્ન થાય છે એનો કરતા કોણ છે એ ખબર નથી, પરિણામને કોણ કરે છે ખબર નથી, અજ્ઞાનીને અને હું કોણ છું એ ખબર નથી. ત્યારે દુર્ઘટના સત્ય કહ્યું પરિણામનો કરતા પરિણામ કે આત્મા કરતા છે. કર્મથી પણ રાગ થતો નથી, કર્મ બિન છે અને આત્મા સ્વભાવથી જોતો એનો કરતા બનતો નથી. ત્યારે પરિણામનો કરતા પરિણામ છે એના છટકારાથી પરિણામ થાય છે. કરતા કરતા નફાદાર અધિકરણ એના છટકારથી થાય છે. એ પરિણામ નિમિત્તના લક્ષ્ય થતા હોવાથી નૈમિત્તિક કહેવાય છે. પણ નિમિત્તના સાપેક્ષથી નૈમિત્તિક તને દેખાશે. હું કહું છું કે એ ક્ષણિક ઉપાદાનથી જોવે ને નૈમિત્તિક પણ નથી અને જીવનું કર્મ પણ નથી. એ પરિણામ પરિણામથી ઉત્પન્ન થયા છે. નિસર્ગ શબ્દ છે. પરિણામ સહજ ઉત્પન્ન થાય છે. વિકાર કે વિકાર બે હો હજી તો આવતા વિકારથી વાત ચાલે છે. માટે પરિણામનો કરતા જો પરિણામ છે તો હું અકર્તા છું. બે સતનો સ્વીકાર કર્યો એને કે પરિણામ સત છે અહેતુક છે. અહેતુક કેવું એ વ્યવહાર છે. સતને અહેતુકથી જોવો એ નીચે છે. ત્યારે શિષ્યને માન થયું ઓહો પરિણામ અવયવ થાય છે આપ એમ ફરમાવો છો. પરિણામને ભૂતાર્થને જોવાનું આપ બતાવો છો. આ ભૂતાર્થને તો મેં જોયો આ જીવ કરે ને કાં કર્મ કરે છે. કાર્ય છે તો કરતા જોઈને એને બીજો કરતા દેખાતો કાં જીવ કરતા દેખાતો હતો અને કાં કર્મ કરતા દેખાતો. શ્રી ગુરુ કે પરિણામનો કરતા પરિણામ છે. આ વાત થોડાજીઓને બેસે છે. ઘણાને ગુરુદેવના શિષ્યોને પણ હજી બેસી યોગ્યતા સવાલ નથી. યોગ્યતા પણ પરિણામનો કરતા પરિણામ છે અને હું અકર્તા છું ત્યારે પરિણામને કરવાની બુદ્ધિ છૂટી જશે. હું પરિણામે કરું છું કેમકે થવાયોગ થાય છે. જે થાય છે એને કરવું ન હોય અને જો ન થતા હોય પરિણામ તો આત્મા એને કરી શકતો ઉપજાવી શકતો નથી. માટે પરિણામ અવાયુક્ત થાય છે. એ સત અને અહેતુક છે. ભૂતાર્થને એ પરિણામને જાણ, નિશ્ચયને એ પરિણામને જાણ, નિરપેક્ષથી પરિણામ નહીં જાણ, પરિણામના સ્વભાવથી પરિણામ નહીં જાણ, પરિણામના વિભાવ સ્વભાવથી પરિણામ નહીં જાણ. વિભાવના બે અર્થ છે, એક રાગ અને એક વિભાવ એટલે વિશેષ ભાવ. વિખ્યાતો પણ સવાયો થાય છે સમય દર્શન. વિખ્યાતોના પરિણામ દર્શનોના ઉદયથી થતા નથી અને આત્માથી પણ વિખ્યાતો થતો નથી, અને સમ્યક દર્શનના પરિણામ દર્શનોના અભાવથી પણ થતા નથી અને આત્માથી પણ સમ્યક દર્શન થતું નથી. પરિણામને નિરપેક્ષ જોવો, એક વખત નિરપેક્ષ જોવો, અનંતકાળથી સાપેક્ષ સાપેક્ષથી સમજાવવામાં આવે છે. સમજવા જેવું નિરપેક્ષ છે, ત્યાં સુધી સાપેક્ષને સમજીને કથિત આમ ને કથિત આમ, પણ મૂળ સ્વભાવ નિરપેક્ષ એને ખ્યાલમાં ના આવે પર્યાયની યોગ્યતા. તે સમયનું સત છે વિકાર. આ બધું ગુરુદેવના વ્યાખ્યાનમાં આવી ગયું છો, વાંચે તો ખબર. પરિણામ સત હેતુ છે, વિકારો છે એમ. પરિણામને પરિણામ સ્વભાવથી ઉત્પાદ સત છે એમ જો ને, ઉત્પાદ તો સત છે પણ ઉત્પાદનું વિશેષણ રાગ થાય એ પણ સતના હેતુ છે. એ વાત યાત્રાએ ગયા હતા ગુરુદેવ, ત્યારે વર્ણિજીની બધા ત્યાગી વર્ગ ઘણા હતા ગુણી કે રાગ કર્મના ઉદયથી થતો નથી. અરે રાગ કર્મના ઉદયથી થતો નથી તો સ્વભાવ થઈ જશે. ગુરુદેવ સામે વિદ્વાનોએ વાત કરી કે જો રાગ કર્મના ઉદયથી ન થાય તો આત્માથી થાય, સ્વભાવથી થાય, તો કોઈ રાગ કરશે નહીં. ત્યારે ગુલ્શન સિદ્ધાંત સ્વામીજીએ કહ્યું કે સ્વામીજી એમ કહે છે કે પર્યાયને પણ નિરપેક્ષથી જોવી. 62 નંબરની ગાથામાં પ્રચાર શિકાયમાં છે કે રાગની ઉત્પત્તિને પરના સત્કારકની અપેક્ષા નથી, અને ત્રિકાળ સત્કાર તો નિષ્ક્રિય છે એ તો કરી શકું. હવે તો 50 વર્ષ થઈ ગયા ને, 55 વર્ષ થઈ ગયા, બધું થઈ ગયા. હવે તો શુક્રવાર જ આપણે સમજવું તો પડશે ને. આ ભાવમાં નહીં સમજી તો ક્યાં ભાવમાં સમજશે? તમે જાણો કાળ કે અત્યારે મઠે નથી સમજાતું એ છોડી દે. સરોગનો સ્વભાવ આત્મા છે. આ ત્રણ લોકો ના સંગ બેઠો છે, એને ન સમજાય તો કોને સમજાય? સમજનો પિન છે, એ જ્ઞાનનો પુંજ છે આત્મા. બાકી પરિણામો કરતા પરિણામ જ છે, નથી જીવ કરતા, નથી કર્મ કરતા. સિમ્બલ આવી ગયો છે ત્યારે એ પરિણામને કોણ કરે છે કે પરિણામનો કરતા પરિણામ છે? અરે પરિણામનો કરતા પરિણામ જ્યાં બતાવ્યો ત્યાં દ્રષ્ટિ પરિણામ ઉપરથી છૂટી ગઈ. હું કરતા છું અભિમાન છૂટી ગયું એટલે અકર્તા ઉપર દ્રષ્ટિ આવી ગઈ. એ જ વખતે એને અભિભૂત થઈને સમય પ્રસન્ન થાય. આ એક સમય દર્શન પડકું છે, બીજું પડકું વેરણનું બાકી છે. સમજી ગયા? આ તૈયારી થઈ ગઈ આમાં. દૂધ ઘટાઈ ગયું, દૂધ તો મળ્યું, પણ વેરણનો એક પાર્ટ બાકી છે. બે પાર્ટ છે, પરિણામની કરતા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતા બુદ્ધિ. બે દોષ છે આપણે પરિણામને જાણવું દોષ છે. આગળ હમણાં તો તારે મોટે પ્રમોટ કરીએ તો સાંભળીશ ને જ્ઞાનીની વાત, ત્યારે ખ્યાલ આવશે કે આ વિજય નહોતો મેં એમ તો તને સાથે મતે તો આવશે. પરિણામનો કરતા પરિણામ છે, કેમ કે પરિણામ સત હેતુ છે. તું ભૂતાર નહીં નવને જાણ એમ કે છે કે નિશ્ચય નહીં પરિણામને જાણ, નિરપેક્ષથી પરિણામને જાણ. સત હોય હંમેશા અહેતુ હોય એને હેતુ ન હોય, પરિણામને કોઈ હેતુ ન હોય. એક અભિગતિ આચાર્ય થઈ ગયા છે ભાવનગી સંત, તેને પરિણામને નિરપેક્ષની ઘોષણા કરી કે સમ્યક દર્શન પ્રગટ થાય છે. એનો દાતા શ્રી ગુરુ નથી, સમ્યક દર્શનનો દાતા એટલે કરતા શ્રી ગુરુ નથી, ગુરુ તો નથી, એ તો નિમિત્ત છે. પણ તારો ભગવાન આત્મા કોણ એનો કરતા નથી. નિરપેક્ષ સત્ય સિદ્ધિ કરી દર્શનોના અભાવથી થાય છે પણ ન કહ્યું, અને આત્માથી સમ્યક દર્શન થાય છે પણ ન કહ્યું કે આત્મા પણ એનો દાતા એને કરતા નથી. સ્વયં સમ્યક દર્શન ભયા એના સગાળે ઉત્પન્ન થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે. તો આત્મા સમ્યક દર્શન પર પરણે છે તો એમ કહેવાય કે આત્મા એનો કરતા છે. એવો કરતાપણાનો ઉપચાર આવે છે, બાકી ઉપચારનું કથન છે, સાપેક્ષ કથન છે. તું નિરપેક્ષ સુધી આવી જા. નિરપેક્ષને જાણે છે તેમ સાપેક્ષને જાણે છે, નિશ્ચયને જાણે છે તેમ તેના વ્યવહારને જાણે છે. એક પર્યાયમાં નિશ્ચયને વ્યવહાર બે, સાપેક્ષ નિરપેક્ષ બે છે. સાપેક્ષ નિરપેક્ષનું જ્ઞાન અનુભવના કાળમાં થઈ જાય. જ્ઞાનીને અનુભવના કાળમાં આવતી સાપેક્ષનું અને નિરપેક્ષનું એ બેનું જ્ઞાન થઈ જાય. એ વખતે દર્શનમોનો અભાવ જ હોય તો દર્શનમોના અભાવથી થયું એવું સાપેક્ષનું પણ એને જ્ઞાન હોય છે. અને આત્માનું લક્ષ્ય માટે આત્માથી આત્મા એનો કરતા છે એવું સાપેક્ષનું કથન પણ એના જ્ઞાનમાં હોય છે. પણ નિરપેક્ષ જાણી લીધું છે એટલે સાપેક્ષમાં એને યથાર્થતા લાગતી નથી, ઉચ્ચાર લાગે છે, એવી સ્થિતિ છે. એટલે કરતા નથી, પરિણામનો કરતા પરિણામ છે. એ ગુરુદેવે જાણી પીટીને કહ્યું છે, બધા વ્યાખ્યાનમાં આવી છે, ઘણા વ્યાખ્યાનમાં આવે છે. બેફાળવું ગમે સારું તો પોતાની જોડી કામ કરતા જ્ઞાની તો કહેતા જાય છે અને કહેવાય જાય છે. અનંત જ્ઞાનીઓ થઈ ગયા કહેતા જાય છે ને, બધા કહેતા ન જાય પણ કોમ કોમ કહેતા જાય, બાકી તો ખરીને વ્યા જાય. બધાને વાણીનો યોગ પણ ન હોય, એવો વિકલ્પ પણ ના આવે, ખરવાનો વિકલ્પ આ ખરી જાય તો વાણી ન હોય. આ તો કુદરતી આપણા મહાભારીને જોગે આપણા માટે જે વધારા બાળકો ઉભી થાય છે આત્માના પાણીના માટે, એને કહું કે કરતા કોણ છે? કથનચિત આત્મા કરતા અને કથનચિત કર્મ કરતા ત્યાં સુધી આવ્યો છે. બરાબર છે, હું કથનચિત કહું છું એટલે સાચું છે. હું એકાંતે કર્મ કરે છે તોય ભૂલ, એકાંતે આત્મા કરે છે એમ તોય ભૂલ. હું તો બરાબર બે નહીં રાખીને વાત કરું છું. કથનચિત આત્મા કરતા અને કથનચિત કર્મથી થાય છે, નિમિત્ત દેખીને કરતા પણ આનો ઉપચાર બરાબર આવે છે. પણ ભાઈ તું નિરપેક્ષ થઈ જો પરિણામને. તેરમી ગાથામાં કહ્યું ભૂતાર્થ નહીં જે જીવ, નવના પરિણામને ભૂતાર્થ જાણશે, નિરપેક્ષ જાણશે તો એને નિયંત્રિત સમય દર્શન થશે એમ કહ્યું. વિજ્ઞાનની ગાથામાં આત્માને આશ્રય સમય દર્શન થાય એમ કહ્યું. તેરમી ગાથામાં નવ તત્વને ભૂતાર્થ નહીં જાણે તો સમય દર્શન થાય. નિરપેક્ષ સાપેક્ષના કથન ઢગલા પણ છે, નિરપેક્ષના કથન તો ગાઢવા પડે. ગુરુ પણ ઇશારાથી કહે વાત પણ એને ગણનારા ઓછા માટે પરિણામનો કરતા પરિણામ છે એમ જે જાણે છે. તો પરિણામનો કરતા પરિણામ છે એમ પરિણામને જાણવા રોકાય તો પણ વિખ્યાત છે. આ બીજો પાઠ કરું છું, આ પાઠ નંબર બે. એટલું તો બેઠું કે પરિણામનો કરતા પરિણામ છે, બરાબર છે. પરિણામનો કરતા પરિણામ છે, હું તો કરતા એ વિકલ્પવાળી દશામાં વિકલ્પવાળ તો ભેદજ્ઞાનમાં આવ્યો. ભેદજ્ઞાનનો પ્રકાર છે આખા સમયસર ભેદજ્ઞાનથી ભરેલું. પેલા સ્વભાવ કરે તો પાત્રતા થાય એ વાત હુકુમ ભગવાને ના પાડી છે. કેમ ના પાડી? અનાદિ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે હું આ ભેદના નો મંત્ર આપું છું. માં પેલું તમે ચુંબાવ કરો ને કરતા 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 તમને ધર્મ નામ સમયદર્શન થશે. માર્ગ એમ છે નહીં. હા, તો રાજનામીઓએ એ વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે કહ્યું પણ છે, એને સાધન પણ કહેવામાં આવ્યું છે. બધા પડકાર સમજવા જોઈએ. સમજી ગયા? જ્ઞાનીઓએ ઘણા જ્ઞાનીઓએ એ પ્રકારની એને સાધન ઉપચારથી સેવામાં આવ્યું છે. પણ આ ગુણગુણ ભગવાનની વાણી સીધી 1950 સાલમાં શ્રવણ અહીંથી ગુણગુણ ભગવાન દ્વારા વધાર્યા હતા. શ્રીમદ ભગવાનના પ્રસંગ કરવા સદે હો એ વખતે ત્યાં ગુરુદેવ અને બે બહેનો પણ ત્યાં જ હતા. શાંતાબેન ચંપા ગુરુદેવ કે છે કે અમે નજરે જોયેલા છે. અમે નજરે જોયેલી વાત કરીએ કે કું તો જોવાની આ પટાયા હતા. અમે ક્યાં હતા? એ જાતિ પણ જ્ઞાનમાં પણ ચંપાબેનને વિગેરેને આવેલું છે. આવી સ્થિતિ છે, આવી એક સ્થિતિ ભજે છે. અને અહીંયાથી આવીને આ સાચો હતા કલમશેલ આવી અનાદિ અપ્રતિબુદ્ધને સમજાવીશ. પણ આવી જૂની વાત, આવી જૂની વાત પહેલા કૃપા કરે કસાઈની મતતા થાય. આવી કસાઈની મતતાના બે પ્રકાર છે. એક ચારિત્રને કસાઈની મતતાનો પ્રકાર વિખ્યાત સહિતનો, અને એક વિખ્યાત ગણે ત્યારે પણ ચારિત્રમાં ચુંબા આવે એ બીજો પ્રકાર છે. વેદજ્ઞાનનો મંત્ર ભજે છે એને વિપરીત શ્રદ્ધા વિખ્યાત વિખ્યાતોનો અનુભવ ગળે છે, ગળતા ગળતા ઢળે છે. અને જે વેદજ્ઞાનનો સારો રહેતો નથી ને એકલા ચુંબાઓ લાગી જાય ક્રિયાજ્ઞાનમાં એને પૂંજો બંધાય. પણ વિખ્યાત ઢળ થાય છે, વધે છે અને ઘટે છે ને આમાં વધે છે. વેદજ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા થાય છે એવો પાઠ છે. પછી પ્રગટ શુદ્ધતા પછી થાય છે એ વેદજ્ઞાનનો પ્રકાર છે. આખો સમયસાર વેદજ્ઞાનથી ભરે. વેદજ્ઞાનનો ઉપદેશ એ વ્યવહાર છે, વેદજ્ઞાનનો વિચાર એ વ્યવહાર છે. પણ એ નિશ્ચયને અનુકૂળ વ્યવહાર છે. બાકી ક્રિયાકાંડ છે એ નિશ્ચયને અનુકૂળ વ્યવહાર પણ નથી. તો કઈ ન કરો પણ હું કરનાર જ નથી. પાયાની તારી ભૂલ છે તો ઉપયો જોયાથી કે આ ન કરું તો આ ન કરું આ ન કરું એમ આત્માને અકર્તા હોવા છતાં કરતા શ્રદ્ધામાં રાખ્યો છે. મિથ્યા તો બોલાવે છે આ ન કરું આ ન કરું આ કરું. આત્માને કરતા દીકરો છે પણ આત્મા અકર્તા છે એ વાત પણ એને સાંભળી નથી અને અનુભવ પણ થયો નથી એને. એટલે ન કરું ન કરું આ તો કરવાયો આ તો કરવાયો પાપની પાપની છોડવાયો પૂજતો કરવાયો. સંતો તો કહે છે કે પૂજને પાપમાં તો ભેદ પાય છે તો ઘોર સંસારમાં નાખે. પૂજ પાપ તો ભેદ, પાપને તો સૌ પાપ કહે પણ પૂજને પણ સંતો તો પાપ કહે છે. ચમકી જાય કેટલાક તો પરમાત્મા ચમકે છે. રસોડા થી ચમકી ગયા હતા. મેં વાત કરી ને કે ભાઈ સાહેબ એ ક્યાં કીધું કે પાપ તો સૌ પાપ કે તો ભૂલ તો ભૂલે કે નહીં હોવી પાપ એ પરમાત્મા ભૂલ કહેતી નામ બદલાવીને કોઈને નિશ્ચયને કહે છે. બે ચંડાણીના ઘેરે બે ચિત્ર જન્મેલા છે. અજ્ઞાનમાંથી જન્મ છે પણ પાપ એ લોટાની ઘેરી છે. બે મનના કારણ છે માટે હવે એક બીજો પાઠ આવ્યો કે પરિણામનો કરતા પરિણામ છે. એ વાત એ ગુરુજી આપણી 100% મને હું કરતા મારી ઈચ્છા પ્રમાણે પરિણામ તો કરતા નથી. એટલે થાકીને હારીને સમજીને થાકીને હારીને સમજીને પણ હવે આપની વાત હું મંજૂર રાખું છું. પણ પરિણામનો કરતા પરિણામ છે એમ જાણતા તમે પ્રશ્ન થાય કે ન થાય મારો બીજો પ્રશ્ન છે. પ્રભુ આપે કહ્યું કે પરિણામનો કરતા પરિણામ છે, આત્મા કરતા છે. એમાં તો સંયોગ દર્શન લેખાત આવે છે. આપે કહ્યું સમજી ગયા, એક ટેક કઈ દીધા પણ તો પરિણામ કરતા પરિણામ છે એમ જાણવું તો સ્વભાવ છે ને કરવું સ્વભાવ નથી. અને 12મી ગાથામાં ચોખ્ખું કે વ્યવહાર જાણેલો ગરીબ જ્ઞાન છે. તો પરિણામને કરતા પરિણામ છે, હું કરતા નહીં પરિણામ કરતા પરિણામ છે એમ એ પરિણામે જાણવું તો કરું કે નહીં. એને જ્યાં સુધી ભેદને જ્ઞેય બનાવી ત્યાંથી અભેદ આત્મા સામાન્ય ઉપાધિ તત્વ જ્ઞેય નહીં થાય. પેલો ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એ જ જ્ઞાનનો વિષય છે અને એ જ ચારિત્રનો વિષય. ત્રણેય પર્યાયનો આશ્રયભૂત તત્વ એક જ છે સામાન્ય. તો પરિણામનો કરતા પરિણામ છે એમ હું જાણું. જાણવાનો સ્વભાવ કયો? કરતા સુધી તો મારે નીકળી ગઈ. પણ જ્ઞાતા છું કેમ કે હું સ્વભાવથી જ્ઞાતા છું. આપ કયો છો? હા, તો સ્વભાવથી જ્ઞાતા છો. તો એ ભેદને રાગને અને સમય દર્શન થાય ત્યારે વિકરાગ ભાવને કે જાણવું 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 અત્યારે વિકરાગ ભાવ નથી. પણ રાગ કે રાગને જાણવું કરો કે નહીં એ જાણવાનો તારો સ્વભાવ નથી. પર્યાયને જાણવાનો તારો સ્વભાવ. બારમી ગાથામાં વ્યવહાર જાણેલો ગુણ છે એને કોણ જાણે છે એ ચોખ્ખો છે એ વાત અત્યારે નહીં. પણ આ પરિણામનો પરિણામ જે ઉત્પન્ન થાય છે એને હું જાણું તો સમય પ્રશ્ન થાય કે નહીં કે ન થાય. પરિણામને જાણવું કરવું છોડ્યું અને જાણવું તો સ્વભાવ છે. હું એનો કરતા તો નથી કે મારા છે એમ નહીં અને હું કરતા છું એમ પણ પરિણામ અવાયોગ થાય છે. પાછા એમ મારાથી નહીં મારાથી થતા નથી ને અવાયોગ થાય છે એવા પરિણામને હું જાણું તો સમ્યક દર્શન થાય કે નહીં કે સમ્યક દર્શન ન થાય તો કાંઈ નહીં. પણ સમ્યક થી સન્મુખ થાય કે નહીં કે ન થાય એને જ્ઞેય બનાવવા જાત. ભેદને એ ખરેખર પરદરે છે. પરદરેથી વિમુખ થાય ત્યારે શું કેવું પરિણામને પણ જાણતો નથી. પણ જાણનાર જણાય છે એવું અંદરમાં જયારે જોર તમે આવશે ત્યારે પરિણામ જ્ઞેય નહીં થાય. અંતર્મુખ થતા એકનો ચેતન ચમત્કાર માત્ર ભગવાન આત્મા જણાય છે. વિના ભાવાનો દ્રષ્ટા જે પરિણામ આત્માથી ભિન્ન છે એ જણાતા નથી અનુભવ ના કારણે. અને અનુભવ પછી પણ એના સન્મુખ થઈને તો જ્ઞાન જાણતું જ નથી. એને જાણે છે પછી ઇન્દ્રિય જ્ઞાન જાણે છે અથવા ઇન્દ્રિય જ્ઞાન જાણે છે તો પ્રતિભા શીખીને એને જાણે છે એ ઉપચાર આવે. બે વાત કરી હું કહ્યું અનુભવ પછી જે કંઈ પરિણામ પ્રગટ થાય એને સાધક લેવાને જાણે છે. જાણેલો બરાબર છે પણ એને કોણ જાણે છે કે પરિણામની સન્મુખ થાય એને જ્ઞાન કહેતા નથી. પરિણામની સન્મુખ એ બુદ્ધિનો વિષય છે, બુદ્ધિગોચર છે. એની સન્મુખ જ્ઞાન થાય જ નહીં. અનાદિકાળથી એવો એક જ્ઞાનનો સ્વભાવ રહી ગયો છે કે જ્ઞાન પરસન્મુખ અત્યાર સુધી થયું નથી. અને જે પરસન્મુખ થયું છે એને જ્ઞાન કહેતા નથી, એને અજ્ઞાન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો અમે એને જ્ઞાન કહેતા નથી. પરસન્મુખ થઈને પણ ને જાણે આ સ્વસન્મુખ રહેતો પણ જણાય એ વ્યવહાર છે, જુદી વાત છે. સન્મુખ થતો પર્થ જણાય એ વ્યવહાર છે. પણ પરસન્મુખ થઈને જ્ઞાન જાણે પર્યાયની રાગને સન્મુખ થઈને રાગને જાણે જ્ઞાન એ તો અજ્ઞાન છે. એવું જ્ઞાનનો સ્વભાવ એ ઇન્દ્રિય જ્ઞાન પરસન્મુખ થઈને જાણે અને આત્મજ્ઞાન પણ પરસન્મુખ થઈને પણ ને જાણે. જરા વિચાર તો જરા વિચાર તો ઇન્દ્રિય જ્ઞાન પરના લક્ષ્મણ પણ ને જાણે અને અતિ જ્ઞાન પણ પરના લક્ષ્મણ પણ ને જાણે એવું સ્વરૂપ નથી, એવું સ્વરૂપ નથી. સાધક અવસ્થામાં એ મનનો વિષય છે, બુદ્ધિગોચર છે, જ્ઞાન ગોચર નથી. કદાચ અતિન્દ્રિય જ્ઞાન કોણીને જાણે એવો ઉપચાર કરે લેવો હોય તો એનો પ્રતિભાસ થાય છે. જ્ઞાનની સ્પષ્ટતામાં અતિન્દ્રિય જ્ઞાનમાં લોકાલોક પણ પ્રતિભાસ થાય છે. લોકાલોકને જાણે છે એવો ઉપચાર કરવામાં આવે છે, પણ એની સન્મુખ તો ત્રણ ચાર સાઈ અજ્ઞાનીનું જ્ઞાન પણ એની સન્મુખ થતું નથી. જે એની સન્મુખ થાય છે એ જ્ઞાન ન કહેવાય, એને અજ્ઞાન કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. અને જાણનાર જણાય છે એવું જયારે જોડ કરીને આવશે તો પર જ્ઞાન તો હજી પણ નહીં, ત્યારે પરની સન્મુખતા ચૂકી જશે અને સરસન્મુખ થઈને આત્મા અનુભૂતિ થશે. એક વાર કાશ્મીર ગયા હતા કાંતિભાઈને હું પંકજ, પંકજ તો સવારના કોરમાં ઉઠાડે પણ સામે ગ્રુપમાં બે ગ્રુપ આજો પાસે સવારના કોરમાં વહેલો આવી પાંચ સાડા પાંચ વાત કરતા કરતા પંકજ કે બાળકો દડે રમે છે, દડે બોલ તો આમ ભીંત ઉપર પ્રકારે તો ભીંતમાં ચોખ્ખો નથી થયો એ ખબર છે કે હમણાં આવશે નથી થયા. એવું જ્ઞાન પરસન્મુખ થતું જ નથી, પરસન્મુખ થાય છે એ જ્ઞાન નથી, જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, સરસન્મુખ રહેલું છે. છતાં પણ એક દાખલો બીજો આવે છે, એ સરોવર ભરેલું છે પાણીનું, એમાંથી પાણી બહાર નીકળ્યું પછી કોઈ ઝાડવાળા વાળે એને પાછો વાળે છે પાણી, તો પાણી પાણીને ખેંચો પાણીમાં ભણી જાય. એમાં અધિકારથી જ્ઞાન પરસન્મુખ થતું હતું, અંદરથી જોડાયું કે હું પણ જાણતો નથી, આંખનો ઉગાડ જાણે તો જાણે પ્રતિમાને હું જાણતો નથી. આ પ્રભુ મને રોજવાની પ્રતિમા છે એના મેં દર્શન કર્યા, કે દર્શન નથી કર્યા, હું જુદો છો. એના દર્શન કરનાર ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાડ છે, આંખનો ઉગાડ, આ બધા ગુરુદેવના શબ્દો છે. આંખનો ઉગાડ ઉતરી જાણે, કાનનો ઉગાડ દિવધનીને જાણે, આત્માનો ઉગાડ દીપ આત્માનું જ્ઞાન સાંભળતું નથી. અરે શાંતિથી સાંભળ, ઉતાવળો થવા જેવી વાતો છે. અને નાકનો ઉગાડ છે એ સુગંધ ઉગંધ જાણે, ગાડીઓની અવસ્થા પત્નીની જાણે છે, એ ભાવિનીના વિષયો છે. ભાવિનીના વિષયો એને જીતે છે જયારે, ત્યારે જીતે જીતે અનુભવ થઈ જાય એમ એ ગુણ વાત શ્રીમદ રાજચંદ્રજીએ કરી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એટલે દ્રષ્ટિ તો છે, હવે દ્રષ્ટિ જાણે છે રૂપને, આ દ્રષ્ટિ રાખ રવિન્દ્ર ને બાબુજી બે એમાં ભેદ લઈ જવા, એ જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે દિવસો. આ દ્રવ્યેન્દ્રિયને ભાવજીને એના વિષયો જે રૂપ છે રૂપાદી, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એવું જયારે ભેદ માનપુર કરીશ. અબાધ બાદ બાકી કરતા કરતા બાકી ના ત્રણ ભાવ બાદ કરી નાખ્યા, દ્રવ્યેન્દ્રિયથી દ્રવ્યેન્દ્રિયથી સર્વથા ભિન્ન, ભાવજીથી સર્વથા ભિન્ન. હજી રાજકીય સર્વતા ભિન્ન કઠણ પડે તો આ ભાવજીથી ભિન્ન શાસ્ત્ર જ્ઞાન આત્મામાં થતું નથી. હા હા ભાવિનીતિ ભિન્ન અને એ રૂપી પદાર્થને પ્રસિદ્ધ કરે છે એનાથી પણ ભિન્ન, ત્રણેય પ્રકારની ઇન્દ્રિય માને છે એનાથી ભિન્ન, બાદ બાકી કરતા ભેદ ના, આ હું છું ને આવું નથી, ત્રણ ભાવ મારામાં નથી એમ જયારે એ બાદ બાકી કરે, હવે બાદ બાકી કરતા જે બાકી રહે બાકી તો ભગવાન આત્મા રહ્યો હતી, જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ એને થઈ જાય છે. ઉણાઈ ગયા થઈ ગયા પૂરું થઈ ગયો, હવે એટલા તો ભજન કે બેનો લેવાના છે ને, આ બોલવાના છે કોણ કરાય. બે પાઠ છે, કરતા સુધી ને જ્ઞાતા સુધી બે સમજ નથી.
સદગુરુદેવે આપને 50,000 વર્ષ સુધી બતાવો તેનો નિચોડ આજે આદરણીય પૂજ્ય ભાઈએ આપણને 1 કલાકમાં બતાવ્યો છે. આપણા સૌ ભાઈ બહેનો હું છું, ભાઈ બહેનો તરફથી હું એ ઈચ્છા જણાવું છું કે આપણને આ નિચોડ અવારનવાર મળતો જ રહે, જેથી આપણે આપણી આત્મસાધના માટે આપણી રૂચિ વધે, પુરુષાર્થ વધે અને આપણે જે કાર્ય કરવાનું છે એ કરી શકીએ. એ ભાવનાથી હું ભાઈને ફરી વખત વિનંતી કરું છું કે અમને આ નિચોડ અવારનવાર આપતા જાઓ અને એવું વર્ષો સુધી ચાલુ રહે એવી ભાવના પાઉં.
આજે 85મો જન્મદિવસ એટલે આ જે પૂર્ણ વ્યવસ્થા આ ભગવાનના ભગવાન છે, એવો આ આત્મા છે કે જે ઘણા ઘન વાપરતા એવો જાણનાર એવા જાણનાર આત્મા જાણે અને અંદરમાં પોતે પોતાના સ્વરૂપનું શ્રદ્ધાંજલિ ભણવું અને બધા જીવ પણ ગુરુદેવની પ્રસાદી એ બધા પામો એવી ભાવના અને બધા પૂર્ણતાને પામે અને ભાઈ ચિરાયું રહે અને એને પણ એમની સાધના પૂરી થાય અને પોતાને પણ ઉભાવ.
આજે પૂજ્યભાઈની 85મી જન્મદિનની ઉજવણી માટે આપણે પણ ભેગા થયા છે. આજે નાનપણથી આપણે પંચ પરમેશ્વરના નૌકા મંત્ર આપણે બોલતા આવ્યા છીએ, એમાં એક પ્રકારનો ઉત્કૃષ્ટ ઉદ્ધાર આપણને થાય છે જેના ફળમાં આપણને સારી ગતિ મળે. પણ ભાઈએ એક નવો મંત્ર આપ્યો કે જાણનારો જણાય છે, તો જાણનારો જણાય છે એમાં બે ભાવ આવે છે કે જાણનારો હું કેવું, તો અપરિણામી કરતા એટલે દ્રવ્યનું સાચું સ્વરૂપ એ જાણનારા શબ્દમાં આવી જાય છે. અને જણાય છે એટલે નિરંતર આત્મા પોતાના જ્ઞાનમાં જણાયા કરે છે અને પરમને નથી જણાતું એ ભાવમાં એક જ શબ્દમાં જાણનારો જણાય છે એ ભાવમાં આપણને બધું જ ભાઈએ કહી દીધું છે. અને અગણીએ તો આનો જ વિચાર આપણે જે મંત્ર છે જેમ કેમ વિચાર કરશું તો આપણને ગમે એમાંથી નીકળશે અને આપણને ઉકેલ મળે એવા ભાઈને આપણને મંત્ર આપી અને આવી અને સતું થવું.
આજે પૂજ્ય ભાઈનો જન્મદિવસ છે, આજનો દિવસ મહામાંગલિક છે. પૂજ્ય ભાઈનો આ જન્મ દેવશ્રીની નાયકદેવની આરાધના માટે થયેલો છે અને દેવશ્રીએ આજીવન આરાધના નાયકદેવની કરી છે. પૂજ્ય ભાઈ આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવના પરમપ્રિય શિષ્ય હતા. પૂજ્ય ભાઈએ પૂજ્ય ગુરુદેવશ્રીનો ખૂબ જ વર્ષો સુધી સમાગમ કર્યો છે અને પૂજ્ય ગુરુદેવનું તત્વનું હાથ પૂજ્યભાઈ સૂર્યગુરુ સમજ્યા છે અને એનો લાભ આપણને સૌને પૂજ્યભાઈ શ્રી આપી રહ્યા છે. આજના માંગલિક દિવસે પૂજ્યભાઈને સાચી પુષ્પાંજલિ એ છે કે આપણે સૌ જે ભાઈ અને પૂજ્ય આપણા ધર્મપિતાએ જે નાયક જેવ બતાવ્યો છે એક નાયકદેવની આરાધના કરીએ અને પૂજ્યભાઈએ જે કીધું છે કે જે સામાન્ય પડકું જે જૂનું છે એને મુખ્ય કરીએ અને વિશેષને ગુણ કરીને નાયકદેવની આરાધના કરીએ એ જ આપણી ભાઈને સાચી પૂર પાંધી છે. પૂજ્ય નાયકદેવનો જય હો.
પાવન જન્મદિવસ નિમિત્તે આપણે આનંદ અને ઉલ્લાસનો આ દિવસ છે. આ કાળમાં આપણા પૂર્વના મહાન મહાન પુણ્યો હશે એ પૂજ્ય ગુરુદેવશ્રી જેવું
તીર્થંકર દ્રવ્ય એનો યોગ પ્રાપ્ત થયો. ગુરુદેવશ્રી તો પ્રયોજનભૂત બધું આપીને ગયા, પણ પૂજ્યશ્રીને યથાર્થ તે સમજાવનાર જીવનમાં ઉતારી વાતને અનુભવી અને આપણા મુમુક્ષુ સમાજ ઉપર અનંતો ઉપકાર કરનારા પૂજ્ય ભાઈજી આપણા માટે તો સાક્ષાત ધર્મપિતા છે. ગુરુદેવ આપણા ધર્મપિતા હતા, છતાં જે આપણે છોડીને ભાઈજી લાંબા સમય સુધી આપણા ધર્મપિતા તરીકે રહે એવી ભાવના હું આપણા બધા વચ્ચે વ્યક્ત કરું છું. અનુભવી પુરુષો અનુભવ કરીને વાતો કરે છે એ એની વાતના જોર ઉપરથી જણાઈ આવે છે, એના માટે અન્ય કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. માને ન માને જીવની પોતાની યોગ્યતા, પર્યાયની સમય સમયની પલટતી યોગ્યતા, એના ઉપર આધારિત વાત છે. મને મારી પર્યાયની યોગ્યતા જો હશે તો મને અનુભવી પુરુષના વાણીમાંથી અનુભવના દર્શન થશે. વિશેષ આ બાબતમાં કહેવાનું નથી, બધાને બે નિમિત્ત કીધી છે, હું વધારે લઉં એ બરોબર યોગ્ય નથી. બે વાક્ય કહીને મારી વાત હું પૂરી કરું છું. થોડાક વર્ષો પહેલા અહીંયા પર્યુષણ કરાવવા માટે યુગલજી અને હુકમચંદજી ભારી લાવેલા. યુગલજી એક ગણ્યમાન્ય એવા પંડિત છે, વિદ્વાન છે. એમના શબ્દો, એમનું એક વાક્ય મને આજે આટલા વર્ષો બાદ પણ યાદ છે. એમણે એમ જાહેર સભામાં એમ કહેલું કે સ્વામીજીના ગયા પછી ભારતભરમાં અધ્યાત્મ માટે જો કોઈની સામે નજર નાખવા જેવું હોય તો પૂજ્ય લાલચંદભાઈ. બીજે બીજું ઘણું મળે પણ અધ્યાત્મ બીજેથી મળતું નથી, આ યુગલજીના શબ્દો છે. પછી ભીમના શિબિરમાં પણ બોલાતા એવું સાંભળવામાં આવ્યું છે. મેં તો આ કાને સાંભળેલી વાત કરી. છેલ્લે શ્રીમદજીનું એક વાક્ય છે. શ્રીમદજી એમ કીધું છે કે સત્પુરુષનો જે યોગ છે એ કલ્પવૃક્ષ સમાન સતને આપે છે. એવા સત્સંગને પામનારા જીવ દરિદ્રી રહેતા નથી. આવો કલ્પવૃક્ષ સમાન સતનો યોગ આપણા પુણ્યયોગે આપણા ગામને પ્રાપ્ત થયો છે. એ કલ્પવૃક્ષ ચિત સમયકાળ ચિતકાળ પર્યંત લાંબા સમય સુધી કલ્પવૃક્ષ છે. આપણે ઈચ્છીએ એ ઈચ્છા પૂરી થઈ જાય એનું નામ કલ્પવૃક્ષ કહેવાય. ચિંતિતને આપે એ કલ્પવૃક્ષ કહેવાય છે. અને આપણા ચિંતિતમાં તો બીજું કાંઈ નથી કે આ ભવમાં અમને પામી લઈએ, એમાં જેટલું ખૂટે છે એટલું આપ આપતા જાઓ. સુનભાઈએ જે ભાવના વ્યક્ત કરી છે એ ભાવના કરીને વ્યક્ત કરું છું આપણા બધા વતી કે અહીંયા કલ્પવૃક્ષ આપણા ઘરની આંગણે છે, એની વારંવાર આપણને એમનો લાભ મળતો રહે, એમની વાણી છૂટતી રહે એવી ઈચ્છા અને એવી ભાવના પ્રગટ કરીને આજના દિવસે નમસ્કાર. એક જાહેરાત છે આપણા નીચાવા જીવનલાલ પ્રેમચંદ તરફથી એક ચિઠ્ઠી આવી છે કે આજે ભાઈના પ્રવચનની જે કેસેટ છે
₹500 સુધીની કિંમતમાં આજની આપણે રાયશ્રીની જે પ્રવચનની કેસેટ છે એ મળશે તો જતી વખતે જેની ઈચ્છા હોય એને વસંતભાઈ પાસે નામ કાર્યક્રમ છે એ પણ અહિયાં હોલમાં જ રાખવામાં આવેલ છે અને એમાં પણ ભાઈ નો લાભ આજના દિવસ પૂરતો તો આપણને મળવાનો છે.
આનંદ મંગળ. અને ક્યારે મળશે ખબર
પડશે.